તારીખ 7-10-1998 શ્રી સમયસર પ્રથા ભાણુ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સેવન પ્રવચન નંબર 250
કરતા કર્મ અધિકાર ભાણુ ગાથા કરતા કર્મ કયા એવા અર્થમાં છે કે જીવ અજ્ઞાન અને મિથ્યાત્વથી પરદ્રવ્યનો અને પરભાવનો કર્તા થાય છે અને એને પોતાનું કાર્ય સમજે છે. કાર્ય સમજે છે ત્યારે ફરજ પણ સમજે છે અને ધર્મ પણ સમજે છે. એ જીવને પરિભ્રમણ કરનારા પરિણામો છે. હવે એવું જે પરિભ્રમણ કરાવનારું અનંતાનું મંદિર અને મિથ્યાત્વનો દર્શન હોવાનું કર્મબંધન થાય છે. એ કર્મબંધનમાં જીવનું અજ્ઞાન છે એ કારણ છે એમ તાત્પર્ય કહે છે. ગાથાનો મથાળો છે કે હવે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છે. અજ્ઞાન એટલે શું? કે વસ્તુ સ્થિતિથી વિપરીત પરિણામ, વસ્તુના સ્વરૂપથી વિપરીત પરિણામ, વિપરીત સમજણના, વિપરીત શ્રદ્ધાના, વિપરીત આચરણના, જેવું વસ્તુનું સ્વરૂપ છે એનાથી ઉલટું, એને અહીંયા અજ્ઞાન કહ્યું છે. અજ્ઞાન એટલે ઓછું જ્ઞાન એમ નહીં, અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન, અહીંયા એવો અર્થ છે. અને તેનાથી જીવને કર્મ બંધાય છે કે જે જીવ જે કર્મ જીવને અનંત સંસારમાં રખડાવે છે. એ અજ્ઞાન કેવા પ્રકારનું છે એની ગાથા કહે છે. ભાણુની ગાથા છે. પરમ અપાણમ કુવમ અપાણમ પ્રિય પરમ કરિંતો સો અન્નાણમ ઓ જીવો કમ્માણમ કારગો હોદી.
પરમે કરે નિજ રૂપને નિજ આત્મને પણ પર કરે જ્ઞાનમય જીવ એવો કર્મનો કારક બને.
ગાથા જે પરને પોતારૂપ કરે છે અને પોતાને પણ પર કરે છે તે અજ્ઞાનમય જીવ કર્મનો કર્તા થાય છે. શું કહે છે? ધ્યાન ખેંચવા જેવી વાત છે કે જીવ ક્રોધ કરે છે માટે કર્મ બંધાય છે. જીવ ધંધો વ્યાપાર કરે છે માટે કર્મ બંધાય છે. જીવ માન સેવે છે, માયા કરે છે, લોભ કરે છે માટે એને કર્મ બંધાય છે. ધ્યાન ખેંચવા જેવી વાત છે. કોઈ માણસ ક્રોધમાન માયા લોભના પરિણામ કરે અને બીજાને ખબર પડે તો એને એમ થાય કે આવા પરિણામ કરે છે, પણ એ અજ્ઞાન નથી. ગાથામાંથી ધ્યાન ખેંચવા જેવી વાત છે. અજ્ઞાન એ છે કે પરને પોતારૂપ કરે. દુકાને પૈસા કમાવા જાય એ અજ્ઞાન નથી, પણ પૈસા મારા એ અજ્ઞાન છે. ઘરમાં અનેક પ્રકારના વિષય કશાયના પરિણામ થાય જીવને એ અજ્ઞાન નથી, પણ ઘરના સભ્યોમાં મારાપણું કરીને જે વિષય કશાયના પરિણામ થાય એ અજ્ઞાન છે. શું ધ્યાન ખેંચો? અત્યારથી શું કહેવા માંગે છે કે ચારિત્ર મોહના કસાયના દોષ સ્થૂળ છે એ બધાને સમજાય છે, અને એવા ન થવા જોઈએ એવું પણ સમજાય છે, પણ એનાથી અજ્ઞાનને મિથ્યાત્મ નહીં ટળે અને એ દોષે નહીં ટળે. ટેમ્પરરી મન પડશે પણ ટળશે નહીં. પણ પરમા પોતાપણું કરે છે એ જીવનું અજ્ઞાન છે, એ અનંત સંસાર અથડાવનારું કર્મ માર્ગ છે. એ અજ્ઞાન પણ છે, અને અજ્ઞાન હોય જેમ મિથ્યાત્વ હોય એને હોય એમ સમજી જશે. અધિકાર કરતા કર્મપણાનો છે, પણ સાથે સાથે કરતા કર્મપણું થાય છે એ પોતાપણાને લઈને થાય છે. જ્યાં કરતા કર્મપણું હોય પરદ્રવ્યને પરભાવને ક્રિયાને કાર્ય પોતે કરી શકતો નથી, કેમ કે ત્યાં પોતાનું અસ્તિત્વ નથી. છતાં પણ હું કરી શકું છું એ અજ્ઞાન તો છે, પણ એવું અજ્ઞાન હોય ત્યારે પોતાપણું પણ હોય, કરતાપણું હોય ત્યાં ભોગતાપણું હોય, ત્યાં પોતાપણું હોય ત્યાં આધાર બુદ્ધિ હોય, ત્યાં સુખ બુદ્ધિ હોય, આ બધું હોય છે. એમાં અત્યારે પોતાપણાની ગાથા ચાલે છે. માયાચારીના પરિણામો જે પાપને ગુપ્ત રાખવાના ભાવો છે એને માયાચાર કહે છે. પુણ્યને ગુપ્ત રાખવાના ભાવને માયાચાર નથી કહેતા. બે દ્રષ્ટાંત લઈએ કે કોઈના ઘરમાં સત્સંગમાં આવવાની મનાય છે અને શાક લેવાના બાને અમે સત્સંગ કરી જાય તો એને માયા કરી કે નહીં કે નહીં? કસાય વાળે કતલખાને જતી ગાયને બચાવવા માટે પાછળ પડેલા માણસને જૂઠું બોલીને બચાવે, પણ એને માયા કરી કે નહીં જૂઠું બોલવાની કે નહીં? માયાનું સૂત્ર આપણા શાસ્ત્રમાં એવું છે, ગુપ્ત પાપતઃ માયા, પાપ કરીને ગુપ્ત રાખવાના પરિણામ, એનું નામ માયા. નહીતર તો બધે કાયદે લાગુ પડે, ખોટું બોલે તો માયા જ કહેવાય, પણ નહીં ત્યાં ખોટું એ ખોટું નથી ગણાતું. એવી રીતે અહીંયા તો એ ક્રોધમાન માયાની ચર્ચા જ નથી, અહીંયા તો એ ચર્ચા કરી છે કે ક્રોધમાન માયાની વાતનું ગૌણ કર, મુખ્ય કર કે તું મારા પણ ક્યાં કરે છે. ઘરના એક સભ્યમાં પણ તું કર, પછી એમ કે ભાઈ મને બીજે તો કઈ લગવાડ નથી, પણ આ એક છે ને એના પ્રત્યે મને જરાક રીએ છે, તો ખોટી વાત છે. એ એકમાં તારું પૂરેપૂરું આવી જાય છે, અને આજે એકમાં છે બધા કાલે થઈ જશે, બહાર નહીં લાગે. કોઈ પરમા એક પરમા પણ પોતાપણું કરવું નહીં, એક પરમાણુ માય નહીં અને એક જીવ માય નહીં, ભગવાનની આજ્ઞા છે, શ્રી ગુરુની આજ્ઞા છે. ગાથા કુંકુંડાચાર્યની છે, કુંકુંડાચાર્યની આજ્ઞા છે, અને કુંકુંડાચાર્ય ગાથા લખતે વખતે ક્યાંક ક્યાંક જીનદેવને વચમાં રાખે છે, જીન દેવ આમ કહે છે, સર્વજ્ઞ આમ કહે છે. આપણે આજ્ઞા સમજીને આજ્ઞા ઉપર પગ દઈને ચાલવું નથી, આજ્ઞા માથે ચડાવી છે, ભગવાનની આજ્ઞા છે, વિતરાગ પરમેશ્વરની આજ્ઞા છે એમ સમજીને ક્યાંય પરમા પોતાપણું ન થાય એની કાળજી રાખવાની છે. જે પરને પોતારૂપ કરે છે તો શું છે, જ્ઞાન દશામાં મટી જાય છે, પણ મુમુક્ષુ દશામાં એ પ્રયત્ન કરે તો પાતળું પડી જાય પોતાપણું, પણ પ્રયત્ન કરે તો, પ્રયત્ન ન કરે તો પાતળું પણ ન પડે, પાતળું પડે તો જ નાશ પામે ને જ્ઞાન દશા આવે. એવું ને એવું જાડું હોય ને જ્ઞાન દશાનો આવે, તીવ્ર હોય ને જ્ઞાન દશાનો આવે. પરને પોતારૂપ કરે છે, પોતાને પણ પરરૂપ કરે છે. તું મારો દીકરો તો હું તારો બાપ, તું મારી પત્ની તો હું તારો પતિ, એમ પોતાને પણ પરરૂપ કરે છે. તે અજ્ઞાનમય જીવ કર્મ ન કરતા થાય છે, તે એવા કર્મ બાંધે છે કે જે સંસારમાં પરિભ્રમણ કરશે. ટીકા બહુ સરસ કરી છે, 92, 93, 94, 95 ચાર ગાથા આ વિષય ઉપર આચાર્યશ્રી લખી છે. ટીકા પણ બહુ સારી છે. અને અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ તફાવત ન જાણતો હોય ત્યારે પોતાને પરરૂપ કરતો અને પોતાને પરને પોતા રૂપ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો કર્મોનો કરતા પ્રતિભાસે છે. એ ગાથાનો જ અર્થ છે, પણ આપણે એક એક શબ્દનો અર્થ કર્યો હતો. તે વાતને સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે, ટીકામાં એની સ્પષ્ટતા કરે છે, સ્પષ્ટતા કરે છે, દ્રષ્ટાંત આપીને કરે છે. સાદો અર્થ શબ્દાર્થનો જે ટીકા કરી એમાં વિશેષ વાત એ લીધી કે પરસ્પર તફાવત એટલે ભિન્નપણો, તફાવત એટલે અંતર. પર પદાર્થ જીવ હોય, બીજો જીવ હોય કે બીજો અજીવ હોય, એનું ભિન્નપણો છે. પોતાના આત્માનું ને એનું ભિન્નપણો છે, કેમ કે પોતાનું અસ્તિત્વ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં સમાપ્ત થાય છે. કોઈ બીજા પરમાણુમાં કે કોઈ બીજા જીવમાં પોતાપણો નથી, પોતે છે નહીં માટે પોતાપણું ન થવું જોઈએ, પોતાની હયાતી નથી માટે પોતાપણું ન કરવું જોઈએ. ભગવાને આજ્ઞા કરી છે એ કાંઈ એમનેમ નથી કરી, વસ્તુનું સ્વરૂપ એવું જોયું છે અને કહ્યું છે કે તારું ત્યાં કાંઈ છે નહીં, છતાં પોતાપણું કરે છે તો તું તારા સ્વરૂપને ભૂલે છે. થાય છે શું કે તારું જે ભિન્ન તત્વ, જ્ઞાનમય જે ભિન્ન તત્વ, જ્ઞાનમય જે અસંગ તત્વ, જ્ઞાનમય જે નિર્લેપ તત્વ છે એને તું ચૂકી દઈશ, ભૂલી દઈશ. બીજા પદાર્થમાં પોતાપણું કરતા તું તારું પોતાનું સ્વરૂપ ભૂલી જઈશ અને એમના ફળ સ્વરૂપે તને દુઃખનો અનુભવ થશે, દુઃખી થઈશ. કર્મો બંધાશે એનો અર્થ કે તું દુઃખી થઈશ. તારે દુઃખી થવું છે કે સુખી થવું છે? પહેલો પ્રશ્ન આ છે. તું પરમા પોતાપણું કરીને સુખી થવા જ માગે છો, બરાબર છે? જે કાંઈ સંયોગો છે સચેત અચેત બંને પ્રકારના, એનાથી પણ તને સુખ જોઈએ છે. એ સંયોગો મારા પણ કરીને પણ તારે સુખ જ જોઈએ છે. ભગવાન કહે છે કે એ તારે સુખ લેવા જતા દુઃખ ઊભું કરવાની પદ્ધતિ છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે એ લક્ષેલો. જરાક ધ્યાન આપો, જરાક ધ્યાન આપશો ને તો વાંધો નહીં આવે, પણ જરાક ધ્યાન આપો. લેશે એ લક્ષેલો, કારણ કે પૂરું ધ્યાન આપવાની અત્યારે તમારી શક્તિ નથી. એટલા બધા ખૂંચી ગયા છે પરમા પોતાપણું કરીને જીવો કે પૂરું ધ્યાન તો આપી શકે એમ છે જ નહીં, પણ થોડુંક જો ધ્યાન આપે તો એને એનું જ્ઞાન વિવેક કરતું થશે. અરે હું સુખ લેવા જાઉં છું અને ભગવાન એમ કહે છે કે તું દુઃખી થઈ જઈશ, અને કેટલો દુઃખી થઈશ એનો કોઈ હિસાબ નહીં રહે. અકથ્ય દુઃખો ભોગવવા પડે, અસહ્ય દુઃખો
ભોગવવા,
એવી યોગ્યતા હીણી છે. પછી જો થોડું ધ્યાન આપે અને એમાં એને વિવેક જાગૃત થાય કે અરે આ તો મારા હિતની વાત કરે છે, મને લાભ થાય એવી વાત કરે છે, મને સુખ થાય દુઃખ ટળે એની વાત કરે છે, તો તરત જ પાછું વધારે ધ્યાન આપવા જશે. એમ કરતાં કરતાં પૂરું ધ્યાન આપશે તો જ્ઞાની થઈ જશે. એટલે ત્યાં એવો શબ્દ વાપર્યો કે લેશ એ લક્ષેલો. તમે સુખ પ્રાપ્ત કરવા જાઓ છો, પોતાનું તમારું સુખ ટાળાવ, તમે ટાળો છો, થોડું તો ધ્યાન આપો. અને માનો કે તમે એવી પ્રવૃત્તિ કરતા તમને લક્ષ્મી અને અધિકાર વધતા પૈસા પણ મળી ગયા, સત્તા પણ મળી ગઈ, કુટુંબ પરિવાર પણ વધી ગયો. શું મળ્યું તે તો કહો, તમારા આત્મામાં શું મળ્યું? ઓચિંતો જવાનો વારો આવી જશે, ત્યારે આકરું પડી જશે. અરે જેમાં આટલું બધું મમત્વ કર્યું, મીઠાશ વેધી, એક ધડાકે બધા સંબંધ કટો. જેની પાછળ રાત દી જોયા વિના હું લાગી પડ્યો હતો, બધું એકારે મારે મૂકી દેવાનું, થોડુંક મૂકવા હું તૈયાર નથી, એકારે બધું મૂકવાનું સીધો. એટલો બધો સેકન્ડોમાં આ કુર્તામાં આવે બેભાન થઈને. મોટા ભાગના માણસો તમે જોજો બેભાન અવસ્થામાં દેહ છોડે છે. મરે મરતી વખતે બેભાન અવસ્થા શું કરવાની? કે આખી જિંદગી મમત્વ કર્યું છે. હવે ખ્યાલ આવી ગયો કે ડાક્ટરે આ સૂચા કર્યા છે, શરીરમાં પ્રકૃતિ એવી બધી ગડબડ થવાળી થવા માંડી છે કે હવે કદાચ ફેર ખલાસ થઈ જશે. એટલું બધું રિએક્શન આવે, એટલું બધું રિએક્શન આવે મમતા કરી હોય, સેકન્ડોની અંદર એ રિએક્શન એને બેશુદ્ધ બનાવી દે. બેશુદ્ધ બનાવી દે એટલે શું? કે અતિ અસહ્ય દુઃખ થવાથી માણસ બેશુદ્ધ થાય છે. એનો એ દ્રષ્ટાંત લઈએ તો કોઈ માણસને એક છોરો માર્યો કોઈએ, તેને બહુ પીડા થવાની, બીજો મારે પડી ગયો એટલે બીજો મારે, ઉપર ચડીને બે ગયો ત્રીજો મારે, ચોથો મારે, પાંચમો મારે, ઓલાને તો તરફડિયા મારતો 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 શું થાય, ઓલો તો માર્યા જ કરે છે, થઈ ગયો બે. જ્યારે દુઃખની અતિ માત્રા વધે, ડિગ્રી તીવ્ર થઈ જાય ત્યારે બેસુખ થાય છે. એમ મરતી વખતે ટેન્શનનું દુઃખ આવે છે અને છોરો મારે એના કરતા વધારે ખરાબ છે. છરાની પીડા હારી, ટેન્શનની પીડા નહીં છે. એ ટેન્શન ભોગવે એને ખબર પડે, એ ટેન્શન ભોગવે એને ખબર પડે. એટલે નિષ્કારણ કરુણાથી શ્રી ગુરુ આ વાત આપણી સામે મૂકે છે કે જો ભાઈ તું ભેદ નથી જાણતો, અંતર નથી જાણતો, તફાવત નથી જાણતો કે જુદા પદાર્થો છે, એટલે તું મારા પણ કરી બેસો છો. મારા પણ કરવાનું કારણ એ છે કે તને તારા અસ્તિત્વની મર્યાદાની ખબર નથી, એટલે તું મારા પણ કરી બેસો છો. અને પછી તું કર્મ બાંધે છો અને દુઃખી થાય છો. હવે કેવી રીતે એવું બને છે એ વધારે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે કે જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂદગળ પરિણામની અવસ્થા, પૂદગળથી અભિન્ન પ્રણાલીને લીધે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન, આત્માથી અભિન્નપણાને લીધે અને પૂદગળથી સદાય અત્યંત ભિન્ન છે. દાખલો શું લીધો? ઠંડી ગરમી પડે છે, ઠંડુ ઊંડું પાણી હોય નાવામાં તો આપણને ઠંડા ઉનાપણાનો અનુભવ થાય છે. કોના નિમિત્તે? પરમાણુના નિમિત્તે. ઠંડીઓની અવસ્થા કોની છે? એ પરમાણુની છે. જીવના જ્ઞાનની એટલે અનુભવની નહીં. શા માટે એમ છે? કે પરમાણુની અવસ્થા પરમાણુથી અભેદ છે. જે પરમાણુ ઠંડા ઉના થયા એ પરમાણુ એની અવસ્થાથી અભેદ છે. જ્ઞાનથી તો ભિન્ન છે, પરમાણુથી પરમાણુની અવસ્થા અભિન્ન છે અને જ્ઞાનથી ભિન્ન છે. જે જ્ઞાન અનુભવ કરે છે એનાથી ભિન્ન છે અને આત્મા જે જ્ઞાન વડે શીત ઉષ્ણનો અનુભવ કરે છે એવી જ્ઞાનની અનુભવની પર્યાયથી અભિન્ન છે અને પરમાણુની પર્યાયથી ભિન્ન છે. હવે આ વિશે થોડો પ્રયોગનો છે. આપણે શબ્દાર્થ કર્યો પ્રયોગથી જરા વધારે સ્પષ્ટ સમજાય તો જુઓ કે આપણને જયારે ઠંડી ગરમી લાગે છે, ઋતુને લઈને લાગે છે કે નાવામાં પાણીનો આપણે પ્રયોગ કરીએ છીએ, ચાનો ગરમ ચા પીએ છીએ, એવી રીતે આપણો જે અનુભવ થાય છે કે મને ઠંડુ લાગ્યું, આવો એક અનુભવ થાય છે કે મને ઠંડુ લાગ્યું, મને ગરમ લાગ્યું, ત્યારે આચાર્યશ્રી સમજાવે છે કે જુઓ ભાઈ, વાત જરા જુદી રીતે છે. તને જે ઠંડુ લાગ્યું એવો અનુભવ થયો ને, એ અનુભવના જ્ઞાન સાથે તારી અભિન્નતા છે, પરમાણુની સાથે નહીં. અને તું એમ અનુભવ કરે છો કે મને આ પરમાણુ છે એ ઠંડા લાગ્યા છે, એટલે તે પરમાણુની અવસ્થા સાથે અભિન્નતા કરે. પણ એ પરમાણુની અવસ્થા તો પરમાણુ સાથે અભિન્ન છે, તારા જ્ઞાનની સાથે તો ભિન્ન છે. જ્ઞાનમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ પડે છે, એટલે જ્ઞાનમાં એનું પ્રતિબિંબ આવે છે. સ્પર્શ ઇન્દ્રિય જે છે એમાં ઠંડું જણાય, ગરમ પાણીની બાલદીમાં આંગળી નાખે તો ખબર પડે કે આ કેટલું ઠંડુ છે, કેટલું ગરમ છે. એ સ્પર્શનું જ્ઞાન આત્માથી અભિન્ન છે, અને એ પાણીના પરમાણુઓ જે ઠંડુ ગરમ થયા છે એ પરમાણુથી અભિન્ન છે. અને જ્ઞાન પરમાણુથી ભિન્ન છે, પરમાણુથી જ્ઞાન ભિન્ન છે. પણ પરમાણુની અવસ્થા કેવી છે એનું જ્ઞાન થયું અહીંયા જ્ઞાનમાં, એને આપણે અહીંયા અનુભવ થયો એમ કહીએ છીએ. ઠંડા ઉણાપણાનો અનુભવ થયો, ખરેખર શાનો અનુભવ થયો છે? જ્ઞાનનો, પરમાણુનો નહીં. પરમાણુ સંબંધીનું જે જ્ઞાન છે એનો અનુભવ થયો છે. જે ભિન્ન છે એનો અનુભવ થાય ને, ભિન્ન છે એ જણાય, ભિન્ન છે એનો અનુભવ ન થાય. આ વાત બહુ મુદ્દાની છે. સ્વતંત્ર છે અને જે ભિન્ન છે ને સ્વતંત્ર છે એ જણાય ખરું પણ અનુભવાય નહીં. ભિન્ન છે, સ્વતંત્ર અને ભિન્ન છે એ એનામાં છે. તમે એનું પ્રતિબિંબ જીલવાની એટલે જાણવાની શક્તિ છે, એટલે તને જણાય છે. જાણ્યું એમાં એકત્વ શું કરવા કરી, આટલો પ્રશ્ન છે. જો જ્ઞાનમાં અભિન્નતા અનુભવે તો ભિન્નતા રહી શકે. એનો દ્રષ્ટાંત મુનિરાજો છે. આપણા સંપ્રદાયમાં મુનિરાજો દિગંબર છે, બરાબર. એ જીવતો જાગતો પુરાવો છે. ઋતુ તો ઋતુના કાળમાં ઉત્પન્ન થવાની જ છે. શિયાળા વખતે શિયાળો આવવાનો, ઉનાળા વખતે ઉનાળો આવવાનો, બે વખતે જંગલ મારીએ છીએ. અત્યારે જે રહીએ છીએ ઘરમાં એની વાત નથી, જંગલમાં રહીએ છીએ. કુંતુદાજી આચાર્ય જંગલવાસી હતા, રહીએ છે કે કેમ રહીએ છે આ વિચારવા જેવું છે. તે પોતાના સ્વસંવેદન જ્ઞાનમાં લીન રહ્યા કરે છે, એટલે એનો ઉપયોગ જ જાતો નથી. પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહીત દેહ માત્ર જેને પરિગ્રહ છે, ઉપયોગ આત્મામાં ને આત્મામાં ચૈતન ગોળામાં જ ફેર્યા કરે છે. એટલે ઓલી ઠંડી ગરમી લાગે છે એવું નથી, વિકલ્પમાં આવે ત્યારે જણાઈ જાય છે કે અત્યારે વૈશાખ મહિનાનો તડકો જરા તીવ્ર છે કે પોષ મહિનાની ઠંડી તીવ્ર છે, એનું જ્ઞાન થાય. પણ મને લાગે છે એવો અનુભવ એમને ન થાય. ઠંડી મંદ છે કે તીવ્ર છે એનું જ્ઞાન થાય, પણ મને લાગે છે એવો અનુભવ ન થાય. શ્રેણિક મહારાજાના નરકમાં છે, ત્યાં ઘણી પ્રતિકૂળતા છે. મારે અમથામ થા મારે નારકીઓ ક્રોધના પરિણામ વાળા હોય છે, ત્યાં ક્રોધ કશાય મુખ્ય છે. થમથમ તમારા મારી કરે, લેવા દેવા વગર, કારણ કે થોડું ન મારે, મારે એટલે શરીરના ટુકડા કરી નાખે. ત્યાં કેવી રીતે શું ભોગવતા છે? પોતાના આત્મામાં એકત્વ કરે છે, એટલે બાહ્ય પદાર્થો જણાય છે પણ એકત્વપણે અનુભવાતા નથી. ઉકારા કરવા માંડે, દેહાત્મ બુદ્ધિ તીવ્ર હોય ને, કોઈને નાની ફૂરકી થાય ત્યારે આડો પાડે, દુખાવો થાય દુખાવો થાય, કોઈને મોટું ગુમડું થાય તો કાંઈ નહીં, તીવ્ર એકત્વ હોય, મમત્વ હોય, એની અસર વધારે આવે. અહીંયા પ્રયોગાત્મક વાત છે. જ્યારે જ્યારે ઠંડા ઉનાપણાનો અનુભવ થાય ત્યારે મને કોનો અનુભવ થાય છે આ અવલોકનમાં લેવું જોઈએ. એવી જ રીતે જ્યાં જ્યાં પોતાપણો થાય, મુખ્યપણે આપણા લોકોને કુટુંબ પરિવારમાં વધારે મમત્વ છે, અને એ મમત્વને લઈને સંસારના પરિભ્રમણ કરનારા ડાયા માણસો કેવા, ગુરુદેવ કહેતા સંસારનો ડાયો જાદુ પરિભ્રમણ કરે. હા, એવું ગોઠવે, ભાઈ આ કુટુંબ છે એમાં કુટુંબ ધર્મ છે, શું કુટુંબનો ધર્મ છે, તમારી ફરજ છે, તમારો ધર્મ છે કે તમારે દીકરા દીકરીનું ધ્યાન રાખવું જોઈએ, તમારે તમારા માતા પિતાનું ધ્યાન રાખવું જોઈએ, તમારા માથા કુટુંબની જવાબદારી તમારે સંભાળવી જોઈએ. ગુરુદેવ કહેતા કે આ બધા ડાયા વધારે પરિભ્રમણ કરશે અને વધારે દુઃખી થશે. અહીંયા આચાર્ય મહારાજ કહે છે કે તું એક એકને પકડી પકડીને જો કે તારું હૈયાતી એમાં નથી ને, તું પોતાપણું કરે છો અને અનંત દુઃખમાં જવાની તૈયારી કરે છો, એ તને ખ્યાલ આવતો નથી. ક્રોધ થાય છે એનો ખ્યાલ આવે છે, લોભ થાય છે એનો ખ્યાલ આવે છે, શું પણ આ પોતાપણું કરે છે એના કરતાં ખરાબ છે એનો ખ્યાલ આવતો નથી. એ ગાથા એટલા માટે લીધી, રોજમાન માયા લોભની ગાથા ન લીધી. પોતાપણું કરે છે એ મોટો અપરાધ છે, એ વાત કરે છે. કૃપાળુદેવે પણ એક પત્રમાં કીધું છે કે પોતાપણું મટાડવું, ગ્રહ કુટુંબાદીમાં પોતાપણું મટાડવું, મટાડવાનો પુરુષાર્થ કરવો કે જેથી મુમુક્ષુતા વર્ધમાન થાય. મુમુક્ષુતા પણ ક્યારે વધશે તમારે, કે પોતા પણ પાતળું પડશે ત્યારે. હવે આપણે વાંચીએ સમય સાથે અને ઘરેનું દુકાને જઈને એટલું દ્રઢપણે પોતાપણું કરીએ, આ વાતને કાંઈ લેવા દેવા છે નહીં. આપણે એમ થઈ ગયું, આ ગાથાઓનો સ્વાધ્યાય કરીને પ્રયોગ છે એ ઉદયમાં કરવાનો છે, અને ખરો સ્વાધ્યાય એ છે. ચોપડી વાંચવી ખરો સ્વાધ્યાય નથી, પુસ્તક વાંચવું એ ખરો સ્વાધ્યાય નથી. પુસ્તકમાં ભલે આપણે એક જ ગાથા, અડધી જ ગાથા ચાલે, પણ પછી ઉદયમાં એનો પ્રયોગ કરવો ને, એ સાચો સ્વાધ્યાય છે. અને એ જો પ્રયોગ ન કરે તો આ સ્વાધ્યાય કરેલો નિરર્થક જશે, અથવા કર્યો ન કર્યો બધું બરાબર છે, કાંઈ ફેર નહીં. દુશ્મન છે એ બળવાન છે, એને યારે આત્મા એ લડવું પડશે. હજી આત્મા થોડોક નબળો છે લડવામાં, નબળો છે નબળો બળવાન છે, એટલે થોડુંક તાકાત કરવામાં તકલીફ પડશે, એ બધું થશે. પણ જેને બચવું છે, અનંત દુઃખોથી બચવું છે, એ મરણનો પ્રયાસ કરશે. કેવો પ્રયાસ કરશે? મરણનો પ્રયાસ કરશે. આ સમયસારમાં રાગ ને જળ ને પૂતગળ નો કીધો છે, શું કરવા? કઈ રાગ ને એટલો બધો મીઠાશ થી વેદે છે જીવ, જ્યાં જ્યાં પોતાપણા નો રાગ કરે છે ત્યારે એટલો મીઠાશ થી વેદે છે, અનુભવે છે. અજ્ઞાનમય એવો આત્મા શું લીધો? અજ્ઞાનમય થયો થકો કર્મ બાંધે છે, તનમય થઈ જાય છે. ત્યારે જોરથી થકો માર્યો આચાર્યજીને, કે જળ છે એને તું ચૈતન્ય જ ગણ, માં તું એને જળ ગણ. જેમ કોઈ નાલાયક દીકરો હોય એને શું કે એનો બાપ તું મારો દીકરો નહીં, નીકળ ઘર બહાર નીકળ, તું આ ઘરમાં નહીં. તું એમ જોરથી કે અત્યારે ઓલો સમજે, થોડો ઠપકો દયા ત્યાં સુધી સાંભળે જ નહીં. પૂરી તાકાત થી તું ઠપકો મારે ને, તારે લડવું છે તો પૂરી શક્તિ થી લડવું પડશે, અને પૂરી શક્તિ થી લડતો કઈક બીજો દાખલો. આપણે રાત્રે ક્યાંક જવા આવવાનો પ્રસંગ બન્યો અને કોઈ ગુંડાએ પકડ્યા, આપણને પકડ્યા એમ નહી, એને સીધે ગળું દાબવાની જ મહેનત કરી, ગળું દાબીને મારી નાખવા માટે. હવે તમને ખબર પડી કે જો આ ગળું દબાઈ ગયું તો આપણા તો રામ રમી જશે. એ ગળા ચીપ છોડાવવા માટે તમે પૂરી તાકાતથી ધક્કો મારશો કે હું નબળો છું વિચાર કરશો? એ તો પહેલવાન જેવો છે ને, હું તો નબળો છું. અથવા કોઈ સ્ત્રી હોય તેમ વિચાર કરશે કે આ તો પુરુષ છે ને, હું તો સ્ત્રી છું, એની શક્તિ તો ઘણી હોય. એ વખતે એવી જોરથી, એટલા જોરથી એને ધક્કો મારે કે એકવાર એને આશ્ચર્ય થાય કે આના માટે શક્તિ આવી ક્યાંથી, કેમ કે મરવું નથી. જેને મરવું નથી એ એટલા જોરથી એને ધક્કો મારશે કે એ ધક્કો મારતા કદાચ એનું ગમી થઈ જાય, એને વાગી જાય કે કઈક અગાશે હોય તો નીચે પડે એઠો, હા દયા નહીં રાખે કે એને શું થશે, મારે મરવું નથી એમાં એનું શું થશે એ નહીં જોવે. એમ આ અજ્ઞાન છે ને, એ દર્શન બહુ સહી છે, મોટો ગુંડો છે અને ગળે બાજેલો છે. પૂરી તાકાત થી ધક્કો મારવાનો છે, નહી તો છૂટશે નહી. અનંત કાલ થી છૂટ્યું નથી, જપ તપ ઘણા કર્યા, દીક્ષાઓ લીધી, ત્યાગ કર્યો, દયાદાન કર્યા, શાસ્ત્રો વાંચીને ફાડી નાખ્યા, ફાટી જાય ત્યાં સુધી વાંચ્યા, ફાડી નાખ્યા એટલે મારા ફેરવતા ફેરવતા ફાટી જાય ત્યાં સુધી વાંચ્યા, પણ અજ્ઞાન છોડ્યું નથી. અજ્ઞાન છોડવું અઘરું છે, આ બધું કરવું હેલું છે. શાસ્ત્રો વાંચવા હેલા છે, જપ તપ કરવા હેલા છે, દયાદાન કરવા હેલા છે, અંદરમાં પોતાપણું મૂકવું આ અઘરી વાત છે, કઠણ વાત છે. પણ ભલે કઠણ હોય, ગળે છે, ગળે વળગેલો છે, પૂરી તાકાતથી એને દૂર કરવાનો તો જ થશે. એટલી પૂરી તૈયારી, તૈયારીથી પુરુષાર્થ કરવાનો છે. પુરુષાર્થ કરવામાં ઢીલા ધચ રહેવું ન કામ આવે, એમાં તો પૂરી શક્તિથી પુરુષાર્થ કરે એનું જ કામ છે. ઢીલો ધચ રહીએ એનો ટાઈમ નીકળી જવાનો, મનુષ્યપણાનો આયુ થઈ જવાનું, ન થાય. શું કહે છે કે બે ભીન છે, કે દ્રષ્ટાંત આચાર્ય દેવે અનુભવ પદ્ધતિનો લીધો, કે જો તને ટાઢા ઉનાપણાનો અનુભવ થાય છે, દ્રષ્ટાંત પણ અનુભવ પદ્ધતિનો લીધો, કેમ કે પ્રયોગ કરાવો છો ને, એટલે એ નિમિત્તે સિદ્ધાંત સમજાવે છે. કેવી રીતે તે જે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ ઉદ્ભવ પરિણામની અવસ્થા, દ્વેષ એટલે ક્રોધ પ્રકૃતિ, રાગ એટલે લોભ પ્રકૃતિ, સુખ એટલે શાતા પ્રકૃતિ શરીરની, અને દુઃખ એટલે અશાતા પ્રકૃતિ. સિદ્ધાંતમાં ચાર પ્રકૃતિનો દાખલો લીધો કે આવી પ્રકૃતિઓ ઉદયમાં આવે છે, એ પ્રકૃતિઓ ઉદયમાં આવે છે એ પુદ્ગલ પરિણામની અવસ્થા છે. કોની અવસ્થા છે? પુદ્ગલ પરિણામની અવસ્થા છે. કેવી છે? કે પુદ્ગલથી અભિન્ન છે. પુદ્ગલ પરિણામની પર્યાયો પુદ્ગલથી અભિન્ન છે, અને તેથી આત્મા થી સદાય અત્યંત ભિન્ન છે. પુદ્ગલ થી અભિન્ન હોવાને લીધે આત્મા થી અત્યંત ભિન્ન છે. અરીસામાં આપણો ચહેરો દેખાય, પણ જ્યાં પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ અરીસાથી અત્યંત અભિન્ન છે અને આપણાથી અત્યંત ભિન્ન છે. છે કે નહીં? બધું જ પ્રમાણે દેખાય. તમે મટકો મારો તો ત્યાં પણ એમ થાય, ગોઠાલે તો ત્યાં પણ એમ થાય, તમને ડાઘ દેખાય ને સાફ કરો તો ત્યાં પણ એવી જ બધું દેખાય. છતાં એ અવસ્થા એક્ઝેક્ટ તમારે દેખાવા છતાં પણ તમારાથી તદ્દન જુદી છે, અને એ અવસ્થા અરીસાથી અત્યંત અભિન્ન છે, તન્મય છે. એવી જ રીતે ક્રોધની લોભની શાતાની અશાતાની કર્મ પ્રકૃતિનો ઉદય આવે છે, ચૈતન્ય અરીસામાં એનો ફોટો પડે છે. શું થાય છે? ચૈતન્ય અરીસામાં ફોટો પડે છે. કેવી રીતે? તમને એનો બારમાં નિમિત્ત હોય ને ત્યારે તો તમને એમ થાય મને આને લઈને ક્રોધ છે, મારું અપમાન કર્યું ને એટલે મને ગુસ્સો આવ્યો, જૂઠું બોલ્યું એટલે મને ગુસ્સો આવ્યો. પણ તમે એકલો બેઠા બેઠા વિચાર કરતા કરતા અંદર ગુસ્સો કરી લ્યો કોકના ઉપર, ત્યારે કેવું કોણ સામે છે તમારી સામે? જાણો ને, તમે એકલા છો ને, તમને એવા વિચારો કોકના આવ્યા ને એમાં તમને એના ઉપર ગુસ્સો આવ્યો, ત્યાં એ છે માણસ, કાંઈ પ્રસંગ નથી. તમારી કલ્પનામાં એ પ્રસંગ ઊભો કરો છો તમે. કેમ? અંદર તમને ઉદય આવ્યો ક્રોધની પ્રકૃતિનો, એમાં તમે જોડાના. જ્યારે ક્રોધની પ્રકૃતિનો ઉદય આવે ત્યારે એવો ફોટો પડે જ્ઞાનમાં, જેમ પાણી ટાઢું હોય ત્યારે જ્ઞાનમાં ટાઢું છે એમ ફોટો પડે, પાણી ઊંનું હોય ત્યારે જ્ઞાનમાં પાણી ઊંનું છે એમ ફોટો પડે. જ્ઞાન ટાઢું ઊંનું થાય? જ્ઞાન ટાઢું ઊંનું નથી થતું. કેમ કે પરમાણુની અવસ્થા એનાથી અભિન્ન છે, પાણીથી અભિન્ન છે. જ્ઞાનની અવસ્થા આત્માથી અભિન્ન છે. બંને વચ્ચે અત્યંત ભિન્નતા છે. જ્ઞેયજ્ઞાયક સંબંધ છે, ફક્ત જાણવાનો સંબંધ છે. નિકટપણું હોવાને લીધે જણાય છે, અને તો જ્ઞાનની શક્તિ છે માટે જણાય છે.
અંદર વિકલ્પ આવ્યો અને દ્વેષ આવ્યો, પછી એવું જણાવ્યું છે કે વિકલ્પ એને સ્વકાળે આવે છે.
એટલે એ વખતે એ જ પ્રકારનો વિકલ્પ થવાનો સકાળ હતો, એવી જ જીવની યોગ્યતા હતી તે કાળે પરિણમવાની, અને એ પરિણમ છે. ચારિત્ર ગુણને પર્યાયમાં વિકલ્પ થયો, તો ચારિત્ર ગુણમાં તે પ્રકારે પરિણમવાની યોગ્યતા છે. એ વિજ્ઞાન થોડું ગુંડું છે. ધવલ શાસ્ત્ર જેને વાંચ્યા હોય ને એને થોડો ખ્યાલ આવે. આ ચર્ચાઓ ગુરુદેવ સાથે અને મારા વિમલચન સાથે થતી બધી. જીવ છે ને એના ગુણધર્મો પ્રમાણે પરિણમે છે. એક દાખલો લઈએ, રોટલી વણવાની તમે કણિક બાંધો છો, કણિક જ કે છે ને આપણે, રોટલી વણવાની કણિક બાંધો છો, પિંડો લોટનો, તમે એને જેટલી કેળવો એના પ્રમાણમાં રોટલી થવાની. કોઈને એ કણિક ટોકતા બરાબર ન આવડ્યું હોય, શીખાવ હોય, દીકરી હોય ઘરમાં શીખતી હોય રોટલી કરતા, તમે કીધું અમે પેલા આવી રીતે ટૂંકીએ છીએ, તું પણ ટૂંક, એને બરાબર ટૂંકતા ન આવડે, એવી પ્રેક્ટિસ ન હોય, પછી રોટલી કરે ને ત્યારે થોડી ચવડ થાય અથવા ફૂલે નહીં, હા ચવડ થાય, પાણી સરખું નાખીને, કારણ કે ટૂંકવામાં એને પાણીનું પ્રમાણ મેળવતા જવું પડે, જેમ જેમ ટૂંપે એમ જરૂર પડે એમ પાણી નાખતા જાય, એક સાથે બધું પાણી નાખાય નહીં તો બધું પાછું એવું બગડી જાય, જેમ જેમ જરૂર પડે એમ એનું પાણી થોડું 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 નાખતા જાય ને ટૂંકતા જાય, તો ટૂંકનાને ખબર પડે કે હવે બરાબર થઈ ગયો આ, પછી રોટલી વણવાનું શરૂ કરે. હવે એ જાતનું એને પોતે અનુભવ જ્ઞાન ન હોય, કોઈ છોકરી ઘરમાં શીખતી હોય ત્યારે એને પાણીનું પ્રમાણ કે ટૂંકવાનું બધું બરાબર યોગ્ય ન થાય, એટલે રોટલી પણ છોડવે ત્યારે ફૂલે નહીં ને ચવડ થાય, બરાબર. હવે એના ગુણધર્મ પ્રમાણે રિઝલ્ટ આવ્યું ને, એમાં ચૈતન્ય પિંડ છે, લોટનો પિંડલો છે એમાં ચૈતન્ય પિંડ છે, એને કેળવો એ પ્રમાણે અવસ્થા આવે, જેમ કેળવો એવી અવસ્થા આવે. કણિક તો કણિકનો પિંડલો છે પણ એનામાં કેવી કેવા પ્રકારની રોટલી થવી એની યોગ્યતા એમાં પડી છે. એમ આ જીવ કયા સમયે કેવા પ્રકારનો રાગ કે દ્વેષ કરશે એનો ચૈતન્ય પિંડ સર્વજ્ઞ જાણ્યો છે, એને ચારિત્ર ગુણ કેવી રીતે કેળવો છે, ઊંટો કે સુરટો, એના પ્રમાણમાં એ ક્યારે રાગ કરશે ને વિતરાગતા કરશે કેવળ જ્ઞાનીને પહેલેથી ખબર છે, એટલે એનો સ્વકાળ કીધો છે. પણ સ્વકાળ કીધો એનો અર્થ શું છે કે પરિણમન છે એ એના વિજ્ઞાન પ્રમાણે એકોર્ડિંગલી એકોર્ડિંગ ટુ સાયન્સ દરેક પદાર્થની અવસ્થા થાય છે એના સાયન્સ પ્રમાણે, એના ગુણધર્મ પ્રમાણે. પરમાણુ હોય તો પરમાણુ, જીવ હોય તો જીવ, એ પણ વૈજ્ઞાનિક જ છે ને આપણે ત્યાં, વિકલ્પ થી નિર્વિકલ્પ થવાનો પણ સાયન્સ છે આપણે ત્યાં, સાયન્સ જ છે. આપણે જેને ધર્મ કહીએ છીએ એ તો એબ્સોલ્યુટ સાયન્સ છે, ધર્મની વ્યાખ્યા શું કરી ભગવાને, માળા ફેરવો તો ધર્મ એમ કીધું, 100,000 જૈન મંદિર બંધાવો તો ધર્મ એમ કહ્યું, હે શાસ્ત્ર વાંચો તો ધર્મ એમ કહ્યું, વધુ સહાવો ધમ્મો વૈજ્ઞાનિક પરિભાષા છે ધર્મની, વ્યાખ્યા જ વૈજ્ઞાનિક છે, વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, બાકી કોઈ ધર્મ નથી. મંદિરે જવું એનું નામ ધર્મ નથી, પૂજા કરવી એનું નામ ધર્મ નથી, વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આપણા શાસ્ત્રો છે એ વૈજ્ઞાનિક ગ્રંથો છે જેની અંદર જડ અને ચૈતન્યનું વિજ્ઞાન એસ્ટાબ્લિશ થાકેલું છે સારી રીતે, અને એના ઉપરથી એમણે એક સારાંશ કાઢ્યો, તાત્પર્ય કાઢ્યો, લાભ મેળવ્યો કે જીવને દુઃખ થવાનું વિજ્ઞાન શું છે, જીવને વિભાવો થવાનું વિજ્ઞાન શું છે, વિકારો થવાનું વિજ્ઞાન શું છે, અને જીવને નિર્દોષ નિર્વિકાર પવિત્રતા થવાનું વિજ્ઞાન શું છે, કે જેથી એ દુઃખી ન થાય અને સુખી થાય. કેમ કે દોષ અને દુઃખ એક સિક્કાની બે બાજુ, નિર્દોષતા અને સુખ એક સિક્કાની બે બાજુ. વિજ્ઞાન જ છે. પછી રૂઢિમાં લોકો એને ધર્મ કહે છે, વિજ્ઞાન ચોખ્ખે ચોખ્ખું વિજ્ઞાન છે, અને એક એક ગાથાઓ અને ટીકાઓમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી બધી વાત છે. વિજ્ઞાન અને અનુભવ, અનુભવ જ્ઞાન, એ વિજ્ઞાનનું અનુભવ જ્ઞાન શું છે, જાણપણા વાળું જ્ઞાન નહીં, અનુભવ જ્ઞાન શું છે એ વાત છે. તમને રવિવાર હતો ને, મંગળવાર છે ને, ગોસાલભાઈ ના ખાળા થાય છે, ડોક્ટર છે, સર્વ પ્રકૃતિના છે, થોડું એની સાથે મળવાનું થયું હતું પગના દુખાવા માટે, પછી કે મારે આવવું છે રવિવારે, આવ્યા હતા ત્યાં સમજવા માટે. તો સર્વ પ્રકૃતિના હતા એટલે એને વાત કરી, મને ક્રોધ બહુ થાય છે, મને ક્રોધ ન કરવો જોઈએ કે ભાઈ મારી સમજણ હોવા છતાં હું રોકી નથી શકતો. પ્રસંગો પણ એવા જ બની જાય છે કે એક માણસ જે દર્દી છે એ મને ત્રણ વખત ટેલિફોન કરીને વાત એ નહીં કરતો હોય, ત્યારે મને કહું મારા ખ્યાલમાં છે તો હવે મને ફોન નહીં કરતો, તો એનો ચોથો ને પાંચમો ફોન આવે એટલે મારો પિત્ત જાય છે. સામે બને છે પણ એવું જ, તો પછી એમાં મારો શું દોષ? પણ મારે આવો ક્રોધ ન કરવો જોઈએ એવું તમને લાગે છે, કેમ કે અશાંતિ મને થાય છે. પછી ક્રોધ મટાડવા માટે મારે શું કરવું? મેં કીધું અમે એલોપેથી ડાક્ટરની જેમ ટીકડી નથી આપતા, અમે આયુર્વેદની જેમ રોગના મૂળમાં જઈએ છીએ અને મૂળમાંથી કાપીએ છીએ. આ બધા દોષો અનેક પ્રકારના છે, એ બધું મટાડવા હોય તો એનું વિજ્ઞાન સમજવું પડશે કે શું કરવા. એ દુષ્ થયા પછી એનો ઈલાજનું વિજ્ઞાન સમજવું પડશે ને એ રીતે બધું કામ થશે. એટલે તમે આપણે ત્રણ બે ત્રણ વર્ષે અમે એકવાર મળ્યા, પહેલાં શરૂઆતમાં આવું ગયો ત્યારે એકવાર ઘરે મળી ગયા હતા અને કલાક દોઢ કલાક ઠીક ઠીક ચર્ચામાં મને રસ લીધો હતો. પછી ડાક્ટર એટલે ધંધામાં વ્યવસાય, રાતના 11-12 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરતા હોય, હાથું ઊંચું થાય, રૂપિયા એલા આવતા હોય, આ વખતે મળવાનું થયું એટલે વળી કે મારે આવવું છે એમ ન. જો તમારે શાંતિ જોઈતી હોય તો આ ધંધો કરતા ને રૂપિયા આવતા શાંતિ નહીં મળે, પણ મળી હોય તો કયો તો એ વાત તો બરાબર છે, રૂપિયા ઘણા આવ્યા છે, ધંધો બહુ ચાલે, બહુ શાંતિ છે. તો પછી સમય કાઢો અને રસ લ્યો અને પદ્ધતિસર સમજો કે જે તે પ્રકારના દોષ કેમ કાઢવા, કેમ ન ચાલે. પછી થોડી ઘણી વાત કરી કે ભાઈ આ ધર્મ છે ને તમે બધા રૂઢિ રિવાજ માની બેઠા છો, પણ આ વિજ્ઞાન છે અને તમે ડાક્ટર છો, ભણેલા ગણેલા માણસ છો, વિજ્ઞાનના વિદ્યાર્થી છો, તો વૈજ્ઞાનિક રીતે સમજવું તમને તો સહેલું પડશે. પછી થોડી વૈજ્ઞાનિક ઢબથી થોડી વાત કરી એમને વીમું, પણ ત્યાં અમારા સ્વાધ્યાયનો ટાઈમ થઈ ગયો, બધા આવી ગયા હતા. એટલે મેં કીધું હવે તમે તો સ્વાધ્યાય કરશો એટલે પછી એમ તૈયારી નથી હોતી માણસને, એ ઘરે બી ગયા, એમ નથી લાવ સ્વાધ્યાયમાં ઉપદેશ. આપણે કોઈને આદેશ કરવાનો નથી કે ઉપદેશ આપવાનો નથી, તમે સ્વાધ્યાયમાં આવો, તમે બેસો, તમે કેમ નથી આવતા, આવો તો તમારા કારણે, ન આવો તો તમારા કારણે. તમારે સુખી થવું હોય તો ઠીક છે, દુઃખી થવું હોય તો ઠીક છે, અમારે હિંક કે ફટકડી કાંઈ લેવા દેવા નથી. એમ કહેવાય ને હિંક કે ફટકડી કહેવાય ને, એ આજ્ઞા. પોતાના સુખ દુઃખની વાતમાં પણ પોતાને રસ ન હોય અને ટાઈમ ન હોય તો પછી એનો બીજો શું ઉપાય છે? એનો કોઈ ઉપાય જ નથી જગતમાં. એટલે જેનું ભવિષ્ય સુખી થવાનું હોય, એવો જ જેનો સ્વકાળ આવવાનો હોય, એને બધું ઊંધું બૂજે, હવે બૂજે ને. એટલે પછી કૃપાળુ દેવ પોતાની ભાષામાં કહે કે ઈશ્વર જેને રખડાવવા માગે છે એને કોણ બચાવી શકશે? એટલે ખબર પડી જાય કે આ હવે રખડવા માગે છે અને બચાવવાની મહેનત કરવી નકામી છે, એનો ભગવાન એને રખડાવવા માગે છે. એનું કહી દે એક ધ્યાનમાં. આ તો એવો વિષય છે જેને પોતાને સુખી થવા માટેની ઘણી ઈચ્છા હોય અને એને લઈને ગરજ ઉત્પન્ન થઈ હોય તો પાત્રતા આવે, જેટલી ગરજ એટલી જ પાત્રતા છે. એનો દ્રષ્ટાંત ગુરુદેવ બહુ સરસ આપતા હતા. ગુરુદેવ એમ કે કે સૌધર્મ ઇન્દ્ર જ્ઞાની છે, એકાવતારી પુરુષ છે. કેવા મનુષ્ય થશે, નિર્વાણ પદને પ્રાપ્ત કરશે. 32 લાખ વિમાનનો સાયબો છે એમ કે. કેટલા વિમાન? 32 લાખ સ્ટેટ, અને જેને કહેવાય આપણે કહેવાય ને ભાઈ આટલા સ્ટેટનો રાજા છે. 32 લાખ વિમાનનો એટલે 32 લાખ સ્ટેટનો રાજા છે. અને એક એક સ્ટેટમાં વસ્તી કેટલી? અસંખ્ય દેવો. અહીંયા તો 70 કરોડ ની વસ્તી છે હિન્દુસ્તાનનો. એનો પ્રાઇમ મિનિસ્ટર થાય ત્યારે પ્યાલો ફાટી જાય. ક્યાંય મગજ ચડેલું રહી એનો. 70 કરોડમાં હવે તો એક એક વિમાનમાં અસંખ્ય દેવા. અહીંયા તો બધા પાછા ભિખારી રાજા છે. પેલા તો એક એક વિમાનમાં બધા પુણ્યશાળી દેવો હોય. લબ્ધિધારીઓ, પુણ્યની અનેક જાતની લબ્ધિઓ હોય જેની, એનો રાજા. એવા એક એક વિમાનમાં અસંખ્ય દેવ, એવા 32 લાખ વિમાનનો લાડો કહેવાય, સાહેબો કહેવાય. એ સમોર શરણમાં આવે એટલે ગુરુદેવ તો એક્શન કરી બતાવતા હતા. ગલુડિયાની જેમ આમ બે ગુરુદેવ આમ કરે પાટ ઉપર, ગલુડિયાની જેમ સાંભળવા બે ભગવાનની વાણી. મારા કલ્યાણની વાત કરે છે, મારા પરમ કલ્યાણની વાત આવવાની છે. એટલો નરમ થઈ જાય, ચડેલું ન રહે દિમાગ. જ્ઞાની થઈને એને એટલી ગરજ, તો એના ઉપરથી અજ્ઞાનીએ કંઈ શિક્ષા ધડો લેવાનો કે નહીં, કે કેટલી ગરજ હોવી જોઈએ સમજવા માટે, એને જ્ઞાની સમજાવે છે. કેમ કે જ્ઞાની ઉપદેશ જ નથી. ઉપદેશકનું ગુણસ્થાન 6મું 7મું અને 13મું હરિયત ભગવાનનો, બેને જ અધિકાર છે ઉપદેશ આપવાનો, જ્ઞાનીઓને નથી. વાત કરે, સત્સંગ કરે, ગરજવાન ધર્મનો હોય તો એનો માર્ગ બતાવે, નહીં તો પોતાના રસ્તે આવેલા જાય. કેમ કે જરાક વધારે કહેવા જાય એટલે એને પછી આમ ફોન તો તોફાન થાય. તો તમે બધાઈ રહ્યો ને તમારી બધી ખબર છે એમ જ કે. એટલે નાની છે એ ઉદ્દેશ નથી. અને પોતાને હિત કરવું હોય તો આ કાળમાં પોતાની જ તૈયારી કરવી પડે, બીજો એનો કોઈ ઉપાય નથી. એ કર્મની પ્રકૃતિનો ઉદય આવે છે એમ કેવું છે અહીંયા. ત્યારે આત્માએ કેવી રીતે પ્રયોગ કરવો? કે એ તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, ક્રોધની પ્રકૃતિનો આવે ત્યારે ક્રોધનો અનુભવ થાય, અસાતાની પ્રકૃતિનો આવે ત્યારે દીકરીને પીડાનો અનુભવ થાય. તે અનુભવ આત્માથી અભિન્ન છે, એના લઈને કાંઈ નથી થતું. અહીંયા તો જ્ઞાન જ થયું છે અને તે પુંદળોની પ્રકૃતિથી અત્યંત ભિન્ન છે. આવી સ્થિતિ હોવા છતાં અજ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ એટલે ભિન્ન પણ ન જાણતો હોય, ત્યારે એકપણાના અધ્યાસને લીધે, એકપણાનો અધ્યાસ કરી બેસે છે, એ જીવનું અજ્ઞાન છે. અને જેમ ઠંડા ઉનાપણે શ્રીકૃષ્ણપણે જ્ઞાન પરિણમતું નથી, એમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે. જ્ઞાન રાગી નથી થતું, જ્ઞાન પીડાવાળું નથી થતું, જ્ઞાનમાં પીડા નથી આવતી, જ્ઞાનને તાવ નથી આવતો. જેના જેમના વડે જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે નહીં થતો હોવા છતાં અજ્ઞાન આત્મા વડે પરિણમતો થતો, જાણે મારામાં થાય છે, જાણે મને થાય છે, એ અજ્ઞાન આત્મા વડે પરિણમતો થતો, અથવા હું એમ પરિણમો છું એમ માનતો થતો, જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે, વિપરીત જ્ઞાન કરે છે. જ્ઞાનનું જે ફોટો પીડ્યો એનું વિપરીત જ્ઞાન કરે છે. પોતે અજ્ઞાનમય થયો થતો, આ હું રાગી છું, એ પ્રકારે એ રીતે રાગાદિ કર્મ ન કરતા થાય છે. જરા વિશેષ આપણે પ્રેક્ટિકલ સાઈડ છે ને, શું કાલે કેવી રીતે જીવ ભૂલ કરે છે એનો ઉલટો પ્રયોગ અહીંયા બતાવ્યો છે. 92, 93, 95 માં એ બધી ખોલીને વાત કરી છે કે કેવી રીતે જીવ સંસારમાં રખડવામાં અંદરમાં કેવી રીતે ભૂલ કરે છે, સંયોગોને કારણે નહીં, પોતે પોતાને કારણે કેવી રીતે ભૂલ કરે છે એ વાત.
Thank you.